તારીખ 14/10/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 30, 31 અને 32 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 19
મુખ્યતા મારે કોઈ પણ નહીં હોય સમસ્ત નહીં માથે કોઈ પણ નહીં હોય કે કોઈ પણ ન્યાયનું પડખું હોય પણ આત્મહિત પ્રયોજન છે એ આત્મહિત છે આમાંથી આત્મહિત કેવી રીતે થાય એની મુખ્યતા સાથે નય અને ન્યાયના પડખાને સમજવાનો દ્રષ્ટિકોણ મુખ્ય દ્રષ્ટિકોણ આત્મહિતમાં રાખીને ગમે તે ન્યાય અને ન્યાયને સમજવો અને એ સમજીને સમજણ અનુસાર અંદરમાં અંતર ગવેષણા ચાલવી એટલે શોધ ચાલવી અવલોકન ચાલવું તે સ્વાધ્યાયનો વિષય કીધો છે સ્વાધ્યાયમાં અનેક નય અને ન્યાય આવે છે એમાં પ્રયોજનની મુખ્યતા રહે અને અંદર અવલોકન ચાલે તો દર્શનનો રસ તૂટે અને એવી પદ્ધતિ ન હોય અને નય અને ન્યાયને સમજવા માટે ક્ષોભસમ લાગુ કરે પણ આ પદ્ધતિ ન હોય પ્રયોજનની મુખ્યતાવાળી પદ્ધતિ ન હોય તો પ્રયોજન ગૌણ થઈ જશે આ પ્રયોજન મુખ્ય થાય કાં પ્રયોજન ગૌણ થાય એ ત્યાં પ્રયોજન ગૌણ થશે પ્રયોજન ગૌણ થાય પ્રયોજનને ગૌણ રાખીને પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો દર્શનમાં વધે ઘટે નહીં પણ સામાન્યપણે શાસ્ત્ર સ્વાધ્યાય તો દર્શનમાં ઘટવાનું નિમિત્ત છે પણ આ શરત છે એની અંદર કે પ્રયોજનની મુખ્યતા રહેવી જોઈએ જો પ્રયોજનની મુખ્યતા ન રહે તો દર્શનમાં અવશ્ય વધે એવી દર્શનમાં સાથે શાસ્ત્ર સ્વાધ્યાયની કાર્ય પદ્ધતિને આ એક નિયમનો પ્રકાર છે આ નિયમ જે થવા જોઈએ કેમ કે 12 ભાવના આવે છે તો 12 ભાવનામાં ગમે તે ભાવના હોય મૂળી 12 માંથી તો એક આત્માશ્રય કેમ થાય એ બધામાંથી એક જ વાત તારવાની છે અથવા એક જ પ્રયોજન મુખ્ય કરવાનું છે એટલે કહેવાય 12 પ્રકારની ભાવના પણ એટલા માટે એને એક વિશેષણ કરેલું છે અધ્યાત્મની જનની છે અધ્યાત્મ એટલે આત્માનો આશ્રય કરવો તે બધા પ્રકારના વિચારમાંથી આત્માનો આશ્રય કરવો આ વસ્તુ મુખ્ય આપણે જેટલા સંયોગો છે તે અનિત્ય છે એકલા અનિત્યતા ઉપર જવું નથી અનિત્ય ભાવનામાં પોતાની નિત્યતાને ચિંતવીને નિત્યતાને મુખ્ય કરીને અનિત્યતા ઉપરની જે કિંમત છે એ ઉડાડી દેવી છે અનિત્યને નિત્ય માનીને બેસી ગયો છે એ ભૂલ છોડવી છે અનિત્ય 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 કહીને શું કરવું છે આ અનિત્ય છે શરીર અનિત્ય છે સંયોગ અનિત્ય છે કુટુંબ પરિવાર અનિત્ય છે પૈસા વગેરેની સંપત્તિ અનિત્ય છે બધું અનિત્ય 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 લીધું અનિત્ય કહેવાનું કારણ શું છે કે ત્યાં નિત્યતા થઈ ગઈ છે એ ભૂલ થઈ છે એ ભૂલ છોડાવી છે અને જે નિત્ય સ્વરૂપ છે એની ભાવના કરાવી છે બે વાત છે અસ્તિ અને નાસ્તિ બે પડખા છે તો અનિત્યતાનો પડખો છે એ નાસ્તિનો છે નિત્યતાનો પડખો છે એ અસ્તિનો છે તો એક પડખાની વાત એકાંતે નથી બીજા પડખાની વાત નિત્ય સ્વરૂપની મુખ્ય રાખીને બાકીની વાતને સાથે સાથે લેવાની છે એને પોષણ માટે, અસ્થિના પડખાને પોષણ માટે નાસ્તિનો ન્યાય છે. ન્યાય તો અનેક પ્રકારે આવે. નાસ્તિનો ન્યાય હોવા છતાં અસ્થિના પડખાને જો પોષણ ન આપે તો એ વાત તો અન્ય મતમાં કરે છે કે શરીર અનિત્ય છે, છેવટે એના અગ્નિ સંસ્કાર કરવા પડે છે, ફલાણું છે, ઢીકણું છે, આમ છે, તેમ છે, દેહ નશ્વર છે. પણ નિત્યતાનો ત્યાં અવલંબન લેવાની વાત ક્યાંય નથી આવતી. એટલે અહીંયા બંને વાત સાથે પ્રયોજનની મુખ્યતાપૂર્વક એ વાત લીધી છે. અને દર્શનનું ને શક્તિ તોડવાનું કારણ થાય છે. પ્રયોજન ગૌણ થાય તો દર્શનમોની શક્તિ વધે છે. અને જ્યારે પ્રયોજન ગૌણ થાય છે ત્યારે પોતે એ વિષયની વાસ્તવિકતાથી પણ દૂર જાય છે. મનનો વિષય બની જાય છે ત્યારે આત્માનો વિષય બનવો જોઈએ. ન્યાયની અનેકવિધ પ્રકારે વાત આવે તો સારી વાત લાગે છે, પણ એક મનોરંજનનો એ વિષય ન થવો જોઈએ, એ આત્માની વાત થવી જોઈએ. જો પ્રયોજન ગૌણ થાય તો એમાં મનોરંજન થઈ જાય, પ્રયોજન મુખ્ય થાય તો આત્માની વાત થઈ જાય. એ તો ફેર છે. પછી તો ઘણો દૂર ચાલ્યો જાય છે. એક પગથિયું છૂટે એટલે પછી તો અનેકવિધ પ્રકારે બીજા દોષ પણ ઉત્પન્ન થઈ આવે. કૃષ્ણ બોલ ફરી નહીં
બદલાઈ
જાય છે ને એ. હા, ધ્યેય પર લક્ષ નથી રહેતું પછી. હા, જો ધ્યેય બંધાયેલું હોય તો પ્રયોજન સાથે ને સાથે જ રહે, પ્રયોજન છૂટે નહીં. અનેક દોષના પ્રકાર ઉપજે છે. મૂળ યથાર્થતામાંથી ખસ્યો, અયથાર્થતામાં આવ્યો, પછી કેટલી ભૂલ થાય એનો કઈ મેળ નથી. એને પોતાને ખ્યાલ પણ ના આવે કે આમાં કેટલું ભૂલ, એને પોતાને પકડી શકે. જગતના કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના, એટલે કે સુખ બુદ્ધિ રહી જવાથી બાહ્ય પદાર્થની મહત્તા રહે છે, તેથી દર્શન મોહ વૃદ્ધિ પામે છે. આ પણ પોતાના અવલોકનથી નક્કી કરવાનો વિષય છે કે ઉદયની અંદર કોઈને કોઈ પદાર્થમાં સુખની બુદ્ધિ રહી જવી, સુખનું સુખ લાગવું, સુખ બુદ્ધિથી સુખ લાગવું, એટલે એ પદાર્થની મહત્તા ઘટશે નહીં. એ પદાર્થની મહત્તા ઘટશે નહીં એટલે પોતાના આત્માની મહત્તા આવશે નહીં. આ સીધી સીધી વાત છે. એટલે એ દર્શન મોહની વૃદ્ધિનું કારણ છે. અથવા એ દર્શન મોહના વ્યામોહથી જ એમ થાય છે. કોઈ પણ પરપદાર્થમાં પોતાનું સુખ નહીં હોવા છતાં સુખ બુદ્ધિ થવી એ વ્યામોહનું જ કારણ છે. એમાં સુખ ભાષે છે, એ દર્શન મોહ વ્યામોહથી જ ભાસે છે. બાકી તો છે નહીં ત્યાં. આત્માનું સુખ આત્મામાં છે ને, આત્માથી બહાર આત્માનું કોઈ સુખ છે નહીં. એવું જે જ્ઞાન છે એ જ્ઞાન આત્માનું સુખ આત્મામાં છે ને કોઈ પદાર્થમાં મારું સુખ નથી, એવું જે જ્ઞાન, એ જ્ઞાન છે એ મોહને તોડે છે. જ્ઞાન જ મોહને નાશ કરવાનું એકમાત્ર કારણ છે કે એમાં સુખ છે કે નહીં. જો એમાં સુખ જોવે છે જ્ઞાન તો એ ભ્રાંતિ, ભ્રાંતિયુક્ત જ્ઞાન છે. અને સુખ નથી ને નથી છે તો એ તો વાસ્તવિક જ્ઞાન થઈ ગયું. એટલે ભ્રાંતિગત જ્ઞાન ની અંદર એને સુખ નથી છતાં સુખ લાગે છે કે દેખાય છે, તો એમાંથી દર્શનમાં ઉદી જાય છે. અથવા એ વ્યામોહ સહિતની જ પ્રવૃત્તિ છે. પરંતુ હવે અહીંયા આત્માર્થીને લેવું છે. આત્માર્થીને તો જગત ઇષ્ટની આત્મથી એ સિદ્ધાંતના ગ્રહણથી જગત પ્રત્યે ઉદાસીનતા રહે છે. આનું એક બહુ સરસ વચન આવ્યું છે શ્રીમદજીનું. બીજા શાસ્ત્રોમાં પણ, મૂળ શાસ્ત્રોમાં પણ એ વાત છે. કાર્તિકેયનો પરીક્ષા વગેરે લીધો છે કે આખું જગત સોનાનું થાય તો તૃણ વચ્ચે. શ્રીમદજી લખ્યું, આખું જગત સોનાનું થાય તો અમારે માટે તૃણ વચ્ચે, જેમ એક તણખલાની કોઈ કિંમત નથી એમ અમને જગતના કોઈ સંયોગોની કિંમત નથી. ચાહે અનુકૂળતાના ગંધ ખડકાઈ જાવ, અમારે શું કામ છે એનું? અમારે એની જરૂર શું છે? જેને જરૂર નથી એને જરૂર વગરની ચીજનું મૂલ્ય શું? જેને જેની જરૂર નથી એને જરૂર વગરની ચીજની શું કિંમત? જેમ માણસ બહાર કહે છે ને કે ભાઈ તમે ભલે ગમે તેવા શ્રીમંત હો, મોટા માણસ હો, પણ અમારે કોઈ અપેક્ષા નથી તમારી, પછી અમારે શું? જે હોય તે તમે તમારે ત્યાં, અમે અમારે ત્યાં, એમ કહે છે કે નહીં? એમ આખું જગત સોનાનું થાય, લોકો શું ચર્ચા કરે છે? આ માણસ પાસે આટલી સંપત્તિ છે, આ માણસ પાસે આટલી સંપત્તિ છે, ફલાણાને ત્યાં દરોડો પડ્યો તો આટલા કરોડ પકડાણા, કેટલા બધા ભેગા કર્યા એને, પોતાને કઈ લેવા દેવા હોય નહી, પણ છતાં બીજાને બીજાના ની સંપત્તિમાં પોતે રસ લે, રસ પડે છે એને. આ કેટલું બધું, આ કેટલું બધું, આટલું તો જવેરાત પકડાણું, આટલું તો ફલાણું હતું, આટલું તો આ હતું, આટલું તો આ હતું. એની સામે એક આત્માર્થી એ બહુ સરસ આખા બધા બધી વિચારણાનો એક ટોટલ મારીને પોટલું બાંધીને મૂકી દીધું કે આખું જગત હોનાનું થાય ને મારે હું લેવા દેવા, હું હવે આ જગત થી છૂટો પડીને મોક્ષમાં જવા માંગુ છું. બરાબર છે, ધ્યેય શું પોતાનું? કે આખા સંસાર થી છૂટીને મુક્તિમાં જવું તો ધ્યેય છે. તો જેને આખું જગત સોનાનું થાય તો તણખલાની તોલે છે એને એટલી અસંગ વૃત્તિ જન્મે છે કે બસ હું અસંગપણે મારામાં રહીને હું ડૂબી જાઉં, મારામાં મારામાં જે અનંત આનંદ ને અનંત જ્ઞાન ને એ બધું ભર્યું છે એમાં હું ડૂબી ડૂબી જાઉં, એમાં ડૂબેલો જ હું રહું. આ બારમાં કોઈના સંગનું શું કારણ છે, જગતનું શું કારણ છે? જેનું જે થવાનું હોય તે થાય, મારે કાંઈ આખું જગત સોનાનું થાય તો મારે કાંઈ એની સાથે લેવા દેવા નથી, એમ એ ઉદાસીનતાનું કારણ થાય છે. પણ ઉદાસીનતા ક્યારે આવે કે એની કિંમત ઉડી જાય ત્યારે. જો કિંમત ન ઉડે તો આત્માની કિંમત, આનંદ સ્વભાવની કિંમત આવવી મુશ્કેલ છે. પોતાનું સ્વરૂપ છે એ પરમાનંદ નું ધામ છે, અનંત આનંદ નું ધામ જે છે એની મહત્તા, એની કિંમત આગળ જગતની કિંમત ઉડી દેવી જોઈએ. એટલે એ વાત આનંદ ની સાથે આમાં લીધી છે કે એ સિદ્ધાંત ના ગ્રહણ થી સમસ્ત જગત પ્રત્યે ઉદાસીનતા રહે છે. એ સિદ્ધાંત ના ગ્રહણ થી એટલે કે આખું જગત નું મૂલ્ય ઉડાડવાથી જગત પ્રત્યે પછી કોઈ અપેક્ષા બુદ્ધિ નથી રહેતી, પણ ઉદાસીનતા રહે છે, તેમજ આત્મિક આનંદની ભાવના પૂર્વક ત્યાં જીતેન્દ્રિયપણો થાય છે. આનંદની ભાવના પૂર્વક આમ તો લોકો ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરે ત્યારે એને એમ કહે કે આ જીતેન્દ્રિય છે, તું આને ત્યાગ કર્યો, એમ નહી. આત્મિક આનંદની ભાવના પૂર્વક આ અસ્થિ સાથેની નાસ્તિ છે. જો એમ છે કે જીવને આનંદથી તૃપ્તિ છે, નિજ આનંદથી સ્વરૂપાનંદથી તૃપ્તિ છે, અને એ તૃપ્તિ ઉત્પન્ન થયા વિના એને જગતમાંથી જે આનંદ લેવો છે એની અતૃપ્તિ કોઈ રીતે મટે એવી નથી. જગતના વિષયો પ્રાપ્ત થાય તો મટે એમ નથી, અને ન મળે તો મટે એમ નથી, મળે તો મટે એમ નથી. આ પરિસ્થિતિ છે, ઉલટાની વધતી જાય. આ પરિસ્થિતિ છે એટલે એ એક જ આત્મિક આનંદ છે, એક જ એને પરિતૃપ્તિનું કારણ છે. જગતના વિષય પ્રત્યે ઉદાસીનતા રહે અને આત્મિક આનંદની ભાવના પૂર્વક જીતેન્દ્રિય પણ થાય, એટલે કે એને પોતાના પરિણામમાં દીનતા, પર પદાર્થની સુખબુદ્ધિને કારણે ઉત્પન્ન થતી જે દીનતા, એ દીનતા એને ઉત્પન્ન થાય. અને એ પરિસ્થિતિમાં તેને બાહ્ય વિષયોની માતા આવતી નથી, તેમાં સુખાભાસ પણ થતો નથી. બાહ્ય વિષયોની મહત્તા આવતી નથી કેમ કે એ કોઈ સુખનું કારણ કે મહત્તાનું કારણ લાગતા નથી. ઉલટાનું જે લોકો એની મહત્તા કરે છે એને એ જીવોની મૂર્ખતા દેખાય છે કે આ મહત્તા કરવા જેવું કઈ નથી, એની મહત્તા કરે છે અને મહત્તા કરીને પોતાના આત્માને નુકસાન કરે છે, માટે એની મૂર્ખતા છે, એ રીતે એની મૂર્ખતા છે. તેમાં સુખાભાસ થતો નથી, સુખ તો એને પ્રત્યક્ષપણે દેખાતું નથી, એટલે એ પ્રકારનો જે ભ્રાંતિગતપણે આભાસ ઉત્પન્ન થાય એ આભાસ ઉત્પન્ન થતો નથી. ઉલટાનું પ્રત્યક્ષપણે જેટલું અસ્થિરતાને કારણે પરિણામમાં ચારિત્રમો ઉત્પન્ન થાય છે, એટલી આકુલતા સ્પષ્ટ અનુભવ, આકુલતાનો સ્પષ્ટ અનુભવ થાય છે. આકુલતાનું કારણ દેખાય છે એટલે આકુલતાનો પ્રત્યક્ષ અનુભવ છે, એટલે તેના પ્રત્યે એને નિષેધ આવ્યા વિના રહેતો નથી. આકુલતાને કારણે એને દર્શન બહુ ઘટે છે. એ 256 નો જે પત્ર છે શ્રીમદજીનો, એમાં પણ એ વિષય લીધો છે કે જગતના પદાર્થમાં, કોઈ પણ પદાર્થમાં ઊંડે ઊંડે પણ સુખ બુદ્ધિ નથી. ત્યાં એક થોડીક વિશેષ વાત એ પણ લીધી છે કે બાહ્ય સાતાના કારણમાં પણ જો મુમુક્ષુને સાતાનું વેદન થાય છે, બાહ્ય સાતા એટલે માનો શરીરમાં નિરોગતા આદિ હોય, કોઈ ઉપાધિના પ્રસંગો ન હોય, સામાન્ય રીતે કોઈ પૂછે કેમ છો, ભાઈ બહુ મજામાં છે, કાંઈ કે કોઈ તકલીફ નથી, કોઈ ઉપદ્રવ નથી, કોઈ આપત્તિ નથી, ત્યાં ઠીક પણ રહ્યું બાહ્ય સાતાના કારણે, તો પણ એને આત્મા જે આનંદ સ્વરૂપ છે એ વાત ચુકાઈ ગઈ છે, એટલે એને અહીંયા સાતામાં સાતા પણ વેદાય છે. એનું જે લક્ષ છે એ પોતાના મૂળ સ્વરૂપ ઉપરનું જો લક્ષ રહે તો આવો જાણે અજાણે પ્રકાર ઉત્પન્ન ન થાય. એ પણ એક જાતનો સુખાભાસ છે. બાહ્ય સાતાના પ્રકારમાં સાતાવેદ નિના ઉદયમાં સાતાવેદાય એ પણ સુખાભાસનો જ પ્રકાર છે. પણ એ તીવ્ર સુખાભાસ જે પર વિષયોમાં હોય છે ને જે પ્રવૃત્તિ રૂપ થાય છે ત્યારે તો તીવ્ર કષાય હોય છે. તીવ્ર કષાયનો તો ખ્યાલ આવે પણ મંદ કષાયમાં થતો આભાસ એનો ખ્યાલ ના આવે. એટલે એમણે એ વાતને ત્યાં વાત સ્પષ્ટ કરી છે. મોક્ષને સાતાના ઉદયમાં સાતા નહીં વેદાવી જોઈએ. અને જો સાતા એને વેદાય તો એની જે મુમુક્ષુતામાંથી આગળ વધવાની જે યોગ્યતા છે એ યોગ્યતા એને રોકાઈ જાય. યોગ્યતાને હાનિ પહોંચે. એટલે તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થઈને જે એ પ્રકારમાં એ આગળ ના વધી શકે. સારી વાત લીધી છે. આ લોકને અલ્પ પણ સુખેચ્છા એમણે એ યોગ્યતાને રોકવાનું કારણ લીધું છે. આ લોકને અલ્પ પણ સુખે છે એ પ્રકારનું પરિણમન મુમુક્ષુ જીવને તીવ્ર મુમુક્ષુતાને ઉત્પત્તિ થયા પહેલા હોય છે. અને એમ હોવાનું કારણ તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા એમ હોવાનું કારણ શું કે હું નિશંકપણે સત છું એવું દ્રઢ થયું નથી તો સતમાં શું લેવું. તો અથવા કરીને એનો અર્થ કર્યો છે. અથવા પરમાનંદ રૂપ જ છું સત એટલે હોવા પણ પરમાનંદ રૂપ જ છું શું માં સત આવી ગયું એવો દ્રઢ નિશ્ચય નથી. તેથી મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે એટલે સંતોષ અનુભવાય છે અને તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. બાહ્ય સાતાના કારણો પ્રિય લાગે, અસાતાના કારણો એને અપ્રિય લાગે. તો ખરેખર તો અસાતાના કારણો ઉત્પન્ન થાય ત્યારે એને પ્રયોગ ચાલવો જોઈએ ભેદ જ્ઞાનથી અને સાતાના કારણોમાં પણ એને જાગૃતિ આવી જોઈએ કે મારો આનંદ ક્યાં અને આ સાતા ક્યાં. આ તો એક આકુલતાનો પ્રકાર છે. આકુલતાના પ્રકારમાં પ્રિય લાગ્યું એ વિપર્યાસ થયો. એ વિપર્યાસ થયો અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે ઊંડે ઊંડે પણ જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. એટલે જે ધ્યેયનો વિષય છે પૂર્ણતા જ પ્રાપ્ત કરવી છે એના ઉપર ઘણી પકડ હોય છે. ધ્યેય વાળા જીવને પૂર્ણતા ઉપર ઘણી પકડ આવે છે. એમ ન ગણે કે હું તો હજી મુમુક્ષુ છું, હજી તો સમ્યક દર્શન થયું નથી એટલે મને થોડુંક તો સારું લાગે જ ને સાતા થાય ત્યારે. શું હજી તો કઈ જ્ઞાન દશા પ્રગટી નથી તો મુમુક્ષુની ભૂમિકામાં તો સાતાના કારણો ઉત્પન્ન થાય તો થોડું સારું તો લાગે જ ને કે નહીં લાગે તો યોગ્યતા રોકાઈ જાય. ત્યાં સુધી લાલ બત્તી મૂકી છે. તારે પૂર્ણ થવું છે એમાં આ વાત ક્યાં રહી. મુમુક્ષુ છું ને દૂરો છું ને જે દુરાશ છે ને દુરામાં આવું હોય જ ને એ વાત ક્યાં લાવ્યું. પૂર્ણ થવું છે એ વાત ક્યાં રહી. જે પૂર્ણતાનો ધ્યેય છે એ ધ્યેયમાં ધ્યેયની પકડ છે ત્યારે ધ્યેય કહેવાય છે. ઘણા નિમિત્ત છે આમ એને બરાબર ટોટલ મારી દેવો જોઈએ આખા જગત ઉપર. તો આત્મકાર્યમાં કઈક અગ્રેસર થવાનો અવસર આવે નહીતર વિચાર વિચાર રહી જાય, વાતો વાતો રહી જાય, વિકલ્પ વિકલ્પ રહી જશે, કામ નહીં થાય. તારે તો થવું છે કે
નહીં?
ભલે અહીંયા ઇન્દ્ર સરખા ભોગ નથી મનુષ્યમાં, પણ જે ઉદય છે એ ઉદયમાન પરિસ્થિતિમાં એને શું શું થવું? આત્માની મહત્તા ને ખોવા માટેની વાત છે, બીજું કઈ નથી. વૃક્ષમાં મૂળ નું મહત્વ ઘણું છે. ભલે ખાવામાં ફળ આવે છે, પણ ફળ તો ત્યારે આવે છે કે મૂળ સાજું છે. તો મૂળ નું ઠેકાણું ન હોય તો ફળ નહીં આવે. અહીંથી થોડો નાસ્તિનો વિષય શરૂ થાય છે. આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એમ અત્યાર સુધીના લગભગ વિષય લીધા છે. હવે જે મુમુક્ષુની ભૂમિકામાં અનિષ્ટ છે એને નહીં હોવું જોઈએ, અથવા જેના હોવાથી મુમુક્ષુતાને હાનિ છે, એવો કેટલોક વિષય છે. એ અહીંથી શરૂ થાય છે 32મા બોધ. સૌથી વધુ દર્શન મોહને તીવ્ર કરનારો મહાદોષ સ્વછંદ છે, તેથી તેને સારી રીતે સમજવો આવશ્યક છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક દોષ હોય છે, પણ સૌથી દર્શન મોહને વધારે મૂકે અથવા તીવ્ર મિથ્યાત્મને ઊભો કરનારો કોઈ દોષ હોય તો તે સ્વછંદ નામનો દોષ હોવાથી એને મહાદોષ કહેવામાં આવ્યો છે. તેને સારી રીતે સારી રીતે સમજી લે બધા પડખેથી છણી છણીને, કેમ કે મંદ સ્વછંદ ઉપજે છે ને ત્યાં ખબર નથી પડતી. મંદ સ્વછંદ ની શરૂઆત થઈ જાય છે ત્યારે જીવને ખબર નથી હોતી, અને પછી તીવ્ર સ્વછંદમાં આવે છે ત્યારે તો ઘણો અંધાપો આવી ગયો હોય છે, ત્યારે તો કઈ ખબર પછી રહેતી નથી. એટલે શરૂઆત જ ન થાય, સ્વછંદ ની શરૂઆત જ ન થાય, સ્વછંદ જ ન ઉપજે, એ એક મહત્વનો વિષય છે. એટલે સ્વછંદ ને અંધત્વ એવું ઉપનામ પણ આપ્યું છે, કેમ કે ખરેખર હિત હિતને જોઈ નથી શકતો. સ્વછંદમાં આવેલો જીવ પોતાના હિત હિતને જોઈ નથી શકતો, સમજી નથી શકતો. આત્મસિદ્ધિનો 15મી ગાથાને આધાર લીધો છે કે રોકે જીવ સ્વછંદ તો એમ છે, પણ એમાં એવું છે કે જે આત્માર્થની ભૂમિકામાં આવે છે એનો સ્વછંદ હાનિ પામે છે. એટલે પછી જે રહીએ એ તળવા અર્થે રહીએ, રહેવા અર્થે નહીં, વધવા અર્થે નહીં, પણ તળવા અર્થે છે. પામે અવશ્ય મોક્ષ, ગેરંટી આપી છે. શ્રીમદજી એ આ વાત ઉપર ગેરંટી આપી છે કે ક્યાંય સ્વચ્છંદ નથી થતો ને આ એક વિષય ઉપર. એમને એક બહુ સારી શિખામણ આપી છે અથવા માર્ગદર્શનની લાઈન દોરી આપી છે કે સત્પુરુષની આજ્ઞા બહાર ક્યાંય દેશ ને સત્પુરુષની આજ્ઞા બહાર ક્યાંય એટલે એને સ્વચ્છંદ રોકવાનું સહેલું અને સુગમ સાધન આ મળી જાય છે. અને બીજું કે પોતાના દોષ મુખ્ય કરવા ટાળવાને લક્ષે તો તને સ્વચ્છંદ નહીં થાય, અથવા પોતાના દોષનું અવલોકન કરવામાં નિષ્પક્ષ થવું, જરાય પક્ષપાતમાં ના આવવું. બસ તો સ્વચ્છંદ રહિત થવાની પરિસ્થિતિ ઉભી થશે એ માટે. એટલે પહેલા પદમાં તો પહેલા પર ઠીક પણ ઉડી ગયું. આકુલતા પ્રત્યક્ષ આકુલતાનું કારણ છે, પ્રત્યક્ષ આકુલતાના જ નિમિત્ત છે અને એની મહત્તા એ આત્માની મહત્તાને ખોવા માટેની વાત છે, બીજું કઈ નથી. આખા મકાનમાં મકાનમાં પાયાનું અને વૃક્ષમાં મૂળનું મહત્વ ઘણું છે. ભલે ખાવામાં ફળ આવે છે પણ ફળ તો ત્યારે આવે છે કે મૂળ સાજું છે, તો મૂળ નું ઠેકાણું ન હોય તો ફળ નહીં આવે. હવે અહીંથી થોડો નાસ્તી નો વિષય શરૂ થાય છે. આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એમ ત્યાં સુધીના લગભગ વિષય લીધા છે. હવે જે મુમુક્ષુની ભૂમિકામાં અનિષ્ટ છે એને નહીં હોવું જોઈએ, અથવા જેના હોવાથી મુમુક્ષુતાને હાનિ છે, એવો કેટલોક વિષય છે. એ અહીંથી શરૂ થાય છે 32મા બોલ્ટ. સૌથી વધુ દર્શનમોહને તીવ્ર કરનારો મહાદોષ સ્વચ્છંદ છે, તેથી તેને સારી રીતે સમજવો આવશ્યક છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક દોષ હોય છે પણ સૌથી દર્શનમોહને વધારે મૂકે અથવા તીવ્ર મિથ્યાત્મને ઊભો કરનારો કોઈ દોષ હોય તો તે સ્વચ્છંદ નામનો દોષ હોવાથી એને મહાદોષ કહેવામાં આવ્યો છે. તેને સારી રીતે સમજવું, સારી રીતે સમજી લેવું બધા પડખેથી છણી છણીને. કેમ કે મંદ સ્વચ્છંદ ઉપજે છે ને ત્યાં ખબર નથી પડતી. મંદ સ્વચ્છંદ ની શરૂઆત થઈ જાય છે ત્યારે જીવને ખબર નથી હોતી, અને પછી તીવ્ર સ્વચ્છંદ માં આવે છે ત્યારે તો ઘણો અંધાપો આવી ગયો હોય છે, ત્યારે તો કઈ ખબર પછી રહેતી નથી. એટલે શરૂઆત જ ન થાય, સ્વચ્છંદ ની શરૂઆત જ ન થાય, સ્વચ્છંદ જ ન ઉપજે, એ મહત્વનો વિષય છે. એટલે સ્વચ્છંદ ને અંધત્વ એવું ઉપનામ પણ આપ્યું છે. કેમ કે ખરેખર હિત હિત ને જોઈ નથી શકતો, સ્વચ્છંદ માં આવેલો જીવ પોતાના હિત હિત ને જોઈ નથી શકતો, સમજી નથી શકતો. આત્મસિદ્ધિ નો 15મી ગાથા ને આધાર લીધો છે કે રોકે જીવ સ્વચ્છંદ તો
એટલે દ્રષ્ટિ દરેક ને સ્વચ્છંદ તો એ સમય દ્રષ્ટિ કે સ્વચ્છંદ જાય
એમ છે. પણ એમાં એવું છે કે જે આત્માર્થીની ભૂમિકામાં આવે છે એનો સ્વચ્છંદ હાનિ પામે છે. એટલે પછી જે રહીએ એ તળવા અર્થે રહીએ, રહેવા અર્થે નહીં, વધવા અર્થે નહીં, પણ તળવા અર્થે છે. બિલકુલ. ક્યાંય સ્વચ્છંદ નથી થતો ને આ એક વિષય ઉપર એમને એક બહુ સારી શિખામણ આપી છે, અથવા માર્ગદર્શન ની લાઈન દોરી આપી છે. સત્પુરુષ ની આજ્ઞા બહાર ક્યાંય દેશ ને સત્પુરુષ ની આજ્ઞા બહાર ક્યાંય, એટલે એ તો એને સ્વચ્છંદ રોકવાનું બહુ સહેલું અને સુગમ સાધન આ મળી જાય છે. અને બીજું કે પોતાના દોષ મુખ્ય કરવા ટાળવાને લક્ષે તો તને સ્વચ્છંદ નહીં થાય, અથવા પોતાના દોષનું અવલોકન કરવામાં નિષ્પક્ષ થવું, જરાય પક્ષપાતમાં ના આવવું. બસ તો સ્વચ્છંદ રહી થવાની પરિસ્થિતિ ઉભી થશે એ માટે. એટલે પેલા પદમાં તો ખાતરી આપી દીધી કે રોકે જીવ સ્વચ્છંદ, તો સ્વચ્છંદ તો રોકવા માટે રોકવામાં આવે તો એનો મોક્ષ થાય જ થાય, અવશ્ય મોક્ષ થાય. પાયમાં એમ અનંત છે, અનંત જીવો પાયમાં છે, આ પ્રકારથી પાયમાં છે. ભાઈખમજીને નિર્દોષ નિર્દોષ દોષ રહી દેવા જિનેન્દ્ર પરમાત્માએ આ વાત કહેલી છે, એ અહીંયા કહી છે. નાનીઓ પણ જો કેટલા નમ્ર છે, મારા ઘરની કોઈ વાત નથી, જીનેન્દ્ર ની વાણી માંથી ચાલે આવેલી વાત. હું દોહરાવું છું, હું તો દોહરાવનાર ની જગ્યાએ છે, મારા ઘરની કોઈ વાત છે એમ નથી. આ મારી કાવ્ય ની રચના છે, આ પુસ્તક ની રચના મારી છે એમ. આ જીનેન્દ્ર ની વાણીમાં જે ચાલ્યું એવું મહાપુરુષો ધર્માત્માઓ જે કહેતા ગયા એ વાત મારા લક્ષ ઉપર કઈ આવી એટલે દોહરાવું છું. બસ મારા ઘરની કોઈ વાત નથી. એ તો બધે એમ નાખ્યું છે, કુદરતી આવે છે, એ વસ્તુ કુદરતી આવે છે. કેમ કે એને ખ્યાલ છે કે પેલા પોતાને કઈ ખબર નતી આ વિશે, ખબર ક્યાંથી પડી? ગુરુદેવ ની કૃપા થઈ એમાંથી ખબર પડી છે, એમને સાંભળ્યા પછી બધી સમજણ આવી છે, માટે આ બધી કૃપા એમની છે, એમણે જ બધું કહ્યું છે. અંતર થી ઉગ્યું હોય તો એમ કે એમણે કહ્યું છે, કેમ કે અંતર થી ઉગવાની પરિસ્થિતિ ક્યારે ઉભી થઈ? કે એ મળ્યા ને એમને સાંભળ્યા ત્યારે, નહીતર તો એ પરિસ્થિતિમાં પોતે હતા નહીં. છેલ્લી વખતે સોનગઢ છોડ્યું ત્યારે થોડો બાર સમાજમાં ત્યાં સોનગઢ ના વાતાવરણમાં ફંફેરો થઈ ગયો હતો વાતનો, કે આ એક કલકત્તાથી આવેલા મારવાડી ભાઈ છે નિહાલચંદજી, બધા એને સાંભળવા જાય છે. ગુરુદેવનું પ્રવચન છૂટ્યા પછી 40-50-60 ભાઈઓ બહેનોનું ટોળું એકઠું થઈ જતું હતું. છેલ્લા બે વર્ષથી શરૂઆત થઈ હતી, એમાં છેલ્લે વર્ષે જરા વાત બહાર વધારે પડી, અને એક જિજ્ઞાસાથી તો કોઈ તો કોઈ સમજીને કે કોઈ વગર સમજીને કે કોઈ જિજ્ઞાસાથી પણ કોઈ કુતુહલથી કોઈ બીજી ગમી નજરથી પણ 50-60 ત્યાં તો 50-60 જણા એક જગ્યાએ ભેગા થાય એટલે કોઈ વાત અચ્છા નહીં રહેવાનો તો પ્રશ્ન છે. એક બે દિવસ જવાને બાકી હતા, સવારની ચર્ચા પૂરી થઈને લગભગ જમવાનો ટાઈમ થાય એટલે બધા નીકળાઈ જાય. 11:30-11 થયા હતા ને, એકલા બેઠા હતા ત્યાં બ્રહ્મચારી ચંદુભાઈ આવ્યા. પૂછો કેસા હૈ તબિયત આપકા, સ્વાસ્થ્ય કેસા હૈ? ઠીક હૈ. પહેલા એક વ્યવહારિક વાતચીત કરો, પછી આશ્ચર્યને પૂછું. હું બેઠો તો બાજુમાં, ચર્ચા કેસી ચલતી હૈ? ચર્ચા ઇધર કેસી ચલતી હૈ? કેમ કે ખ્યાલ આવે કે તો માણસ ઘણું ભેગું થાય છે. એમણે એમ જવાબ દીધો, કુદરતી જુઓ કે યે સબ બાતો ગુરુદેવ સે મિલી હૈ. इसके पहले तो इस विषय की मैं ए बी सी भी नहीं जानता था, क्योंकि
नहीं जानता था.
आ बात में सबको बार अखड़ा नहीं, मैंने कहीं खबर नहीं थी, नहीं तो शास्त्रों घना वाचा था, ध्यान करता था, दो बे चार चार छः छः कलाक पूजा करता था, पंडित राखे ने शास्त्र भणता था, बुद्धि करी चुका था. मैंने ए बी सी डी नहीं खबर नहीं थी, मूल दिगंबर पाछा बता दिगंबर ना शास्त्र वाचा. મને ગુરુદેવ મળ્યા પેલા આ વાત ની એવી સીધી ની ખબર નતી. એ વાત લક્ષ્મણથી જાતી નથી. જયારે જયારે કોઈ એવી તત્વ ની વાત લખે છે ત્યારે પત્ર માં જે ગુરુદેવ ના નામે ચડાવે છે એ કુદરતી જ આવે છે. એ ખબર નતી કે આ પુસ્તક માં આ પત્ર નું પત્ર નું પુસ્તક છપાશે, તો કઈ પત્ર નું ખબર હતી નહી, કુદરતી હોય છે. અનેક તીર્થંકર કે અનંત તીર્થંકર ની બરાબર છે એમ નહી, અનંત તીર્થંકર થી વધારે છે એવું સ્ટેટમેન્ટ આપ્યું. એટલી ભક્તિ જેને અતુલ ભક્તિ પડી હોય એને બીજી ભૂલ થવાનો પ્રશ્ન રહેતો નથી, એને ભૂલ થાય જ નહીં. શું
સત્પુરુષ
એને આજ્ઞા રહેવાનું કારણ છે, એને એમ દેખાય છે કે આ તારનાર પુરુષ છે. જેમ પરમેશ્વર તારનાર છે એને પરમેશ્વર ના સ્થાને દેખાય છે, એટલે તો સત્પુરુષ માં જ પરમેશ્વર બુદ્ધિ લીધી, 254 માં એ વાત લીધી છે, એનું કારણ એ છે. એ સીધું આ પિક્ચર જ આવે છે, એને એમ લાગે છે કે આ કોઈ પરમેશ્વરે મારા માટે અવતાર લીધો છે, સીધું એને ચિત્ર જ એમ દેખાય છે. એટલે પછી એને સ્વચ્છંદ થવાનો કોઈ અવસર રહેતો એમને તો શું છે કે વ્યક્તિગત રીતે મુમુક્ષુઓનો સંપર્ક રહ્યો અને સ્થૂળ સૂક્ષ્મ એવા સ્વચ્છંદના પ્રકારો પોતાને ખ્યાલમાં આવી ગયા, એટલે એ વાતની ચર્ચા એમણે પોતાના પુત્રોમાં અનેક વખત કરી. પણ ગુરુદેવે પણ પ્રહાર તો કરેલા છે, આપણે જેમ નવમો બોલ ચાલી ગયો એ સ્વચ્છંદનો જ બોલ છે, નવમો બોલ ચાલી ગયો. કેટલી ભક્તિ હોવી જોઈએ કે ચામડા ઉતરે ઉતારીને જોડા શિવડાવે તો પણ ઉપકાર ના મળે. અને જો સ્વચ્છંદ કરે તો આનંદ સંસારી છે. સત્પુરુષ પ્રત્યે વિદ્યમાન સત્પુરુષ પ્રત્યે સ્વચ્છંદ કરે તો આનંદ સંસારી અથવા ઉપકારી છે સત્પુરુષ પ્રત્યે. મહાવિવેક છે એવો સ્વચ્છંદ નો સદભાવ દર્શાવતા જે ચિહ્નો છે એ ફૂડડીના ચિહ્નો અને સ્વચ્છંદ નો અભાવ દર્શાવતા શૂન્ય નું ચિહ્ન લીધું છે. કેટલાક ભાવો સંબંધી વિવરણ એટલે વિસ્તાર નીચે પ્રમાણે છે. સ્વચ્છંદ ન કહેવાય પછી એને, કારણ કે એનો નિષેધ આવે છે ને. ચારિત્ર નો જે દોષ છે તે દોષ નો નિષેધ આવે છે. નિષેધ તો પહેલાથી શરૂ થઈ જાય છે પણ ત્યાં તો સ્પષ્ટ તત્કાળ નિષેધ આવે છે, તે જ સમયે નિષેધ આવે છે. શું એટલે સ્વચ્છંદ નથી? સ્વચ્છંદ તો ક્યારે આવે કે દોષને ની રક્ષા કરે તો સ્વચ્છંદ ગણાય. દોષને પોષે, દોષની રક્ષા કરે, દોષને અનુમોદે, દોષમાં ઠીકપણું માને, એવું કઈ થાય તો નિષેધ આવે તો એનો સ્વચ્છંદ ન કહેવાય. અનંત કાળ માં એક બે ભવ ની શું હશે, બીજું શું છે એના કરતા બીજી એમાં લાગણી છે કે તમારા ઘર માંથી તમને ખજાનો મળી ગયો, તમે ખુદું ફળ્યો અને તમને ખજાનો હાથ લાગી ગયો, બરાબર. તમે માટી પછી ઉપર કરી દીધી, માટી જેવી માટી, કેમ કે ઝૂંપડું છે, જોઈ જાય તો જોખમ છે, ચરુના ચરુ હોનાના ભરેલા છે રત્નોના, ઝૂંપડામાં બહાર રાખો તો જોખમ છે. નક્કી કર્યું કે શાસ્ત્ર સંગત કે વિસંગત, જ્ઞાન ના ક્ષોભ સંબંધમાં હું સમજું છું તેવો ભાવ રહ્યા કરવો. કેટલાક ને તો શાસ્ત્ર થી વિસંગત ક્ષોભ સમ ઉત્પન્ન થાય તો પણ એવો અહમ ભાવ થઈ જાય છે કે મને જ્ઞાન છે, હું જાણું છું, મને ખબર પડે છે, ઘણા શાસ્ત્રો મેં વાંચ્યા છે, આટલા વર્ષથી મારો શાસ્ત્રો નો અભ્યાસ છે. કેટલા વર્ષ? જિંદગીના વર્ષ ગણાવે. આટલા વર્ષથી મારો શાસ્ત્રો નો અભ્યાસ છે. હજી તો શાસ્ત્ર સંગતતા એનું હોય, કેટલીક બાબતમાં તો અર્થનો અનર્થ થઈ જતો હોય. અને કોઈને શાસ્ત્ર સંગત પણ ક્ષોભસમ હોય, શાસ્ત્ર કહેવા માંગે એવી જ વાત એને સમજાતી હોય, વિરુદ્ધ ન સમજાતી હોય, અન્યથા ન સમજાતી હોય. પણ હું સમજું છું તેવો ભાવ રહ્યા કરવો અને તેથી જિજ્ઞાસાનો અભાવ રહેવો. એવું મને ખબર પડે છે, હું સમજું છું, બરાબર મને ખ્યાલ છે, તેથી એની જિજ્ઞાસા બંધ થઈ જાય છે. આ એક સૌક્ષમ ની અંદર અયથાર્થતા ઊભી થાય છે અથવા સૂક્ષ્મ પણ સ્વચ્છમ થાય છે ત્યારે જિજ્ઞાસા બંધ થઈ જાય છે કે બરાબર છે, આત્મા છે એ અનંત જ્ઞાનાદી અનંત ગુણોનો પિંડ છે અને એને અંતર્મુખ થવાથી ધર્મ પ્રગટે છે, એમાં સદા જ્ઞાન ચારિત્રથી એનો આશ્રય કરવાથી ધર્મ પ્રગટે છે. સદા જ્ઞાનને આચરણથી એનો આશ્રય કરે, પુરુષાર્થ કરે, એનો આશ્રય કરે તો એનાથી ધર્મ પ્રગટે છે, બરાબર હું સમજું છું. હવે એ કેમ થાય એની જિજ્ઞાસા કઈ? સમજો ખરો, પણ જિજ્ઞાસા બંધ થઈ એનું શું કારણ? તો એ સમજણ ભલે ઠીક છે, શાસ્ત્ર થી વિસંગત નથી, શાસ્ત્ર સંગત વાત છે, પણ જિજ્ઞાસા બંધ થઈ આ ક્યાંથી વાત ઉભી થઈ? જ્યાં સુધી એ પરિસ્થિતિ ઉત્પન્ન ન થઈ ત્યાં સુધી એની જિજ્ઞાસા કેમ બંધ થઈ ગઈ? તો એ કઈક અંદર દોષ છે, સમજણ ની અંદર સાથે સાથે કઈક એવો દોષ છે કે જેને લઈને એની જિજ્ઞાસા બંધ થઈ ગઈ, ખલાસ થઈ ગઈ. એટલે એને પ્રતિપક્ષ નો વિષય છે કે જ્ઞાન નો ક્ષોભસમ વિશેષ શાસ્ત્ર અનુકૂળ હોવા છતાં પણ પ્રતિકૂળ નો તો સવાલ જ નથી, વિસંગત તો હોય જ નહીં, સુસંગત હોય તો પણ અપૂર્વ દશા એટલે કે નિરાવરણ પણ પ્રગટ નથી તેનું જિજ્ઞાસા સહિત સ્વભાવ સભાન પણ રહેવું, એનો ખ્યાલ રહેવો એમ નહીં પણ એની જિજ્ઞાસા પણ રહેવી કે આ પ્રગટ કેવી રીતે કરવું એ રીત સમજવી એજે મારે બાકી છે. કેટલું સાથે સાથે આવવું જોઈએ આત્મા અનંત ગુણ નો પિંડ છે એ બરાબર છે એમ સમજાણું એ ઠીક વાત છે, પણ એવું પ્રગટે નહીં ત્યાં સુધી સમજાણું એ વાતનો ઉપયોગ શું? સમજાણું તો કઈ એનો ઉપયોગ હશે સમજાણું કે એનો કઈ ઉપયોગ ન થાય એવો તને સમજાણું? શું સમજાણું? સંબંધ નો કોઈ ઉપયોગ છે એટલે સમજ કોઈ સાર્થક છે કે સમજ નિરર્થક ચીજ છે? બસ આટલી કાળજી જેને ઉત્પન્ન થાય સમજણની સાથે સાથે પોતાના સમજણની કાળજી રહે કે મેં હું સમજો તો ખરો પણ એનો ઉપયોગ શું અથવા કેવી રીતે એનો ઉપયોગ, એવી જો કાળજી અંદરમાં સાવધાની ના આવે દરકાર ના આવે તો સમજણનો સંતોષ પકડે ને એને જિજ્ઞાસા બંધ થયા વગર રહેશે નહીં. મને સમજાય છે બરાબર? તો મને સમજાઈ
ગયું
એટલે એની જે જરૂરિયાત છે એને ભાષી નથી ત્યાં, કે આ સમજીને મારી જરૂરિયાત તો એ હતી કે મને એનો અનુભવ થવો જોઈતો હતો, એ જરૂરિયાત એને ન ભાષી અથવા એ જરૂરિયાત એને નથી દેખાતી જ તે એટલે એના પ્રત્યે એની દરકાર નથી ઊભી થતી. દરકાર ક્યાં આવે છે? જ્યાં જરૂરિયાત હોય ત્યાં જરૂરત પહેલી વાત છે. જરૂરત દેખાય તો પ્રયત્ન થયા વિના રહે નહીં અને જરૂરત ન દેખાય તો પ્રયત્ન ઉપડે નહીં એ દિશામાં. બીજી દિશામાં તો બસ જરૂરત એને લાગી જ છે બધે, જે સંયોગોની જરૂરત છે તો જરૂરત એને દેખાય છે ને ત્યાં તો એનો પુરુષાર્થ ઉપડે છે, વર્તાત કરે છે, ચાલુ જ છે. પછી કુતુહલ જાણવાનું રે કે આ જાણો હજી થી વધારે જાણો, હજી બીજું કઈક મળે તો જાણો, હજી થી કઈક નવીન જાણો, એથી કઈક આમ જાણો, આમ જાણો, બધું યથાર્થતા
નુકસાન.
એક સ્વચ્છંદ નો પ્રકાર છે, એ સ્વચ્છંદ ના પ્રકારમાં જાણે એટલે પહેલો ભૂલ જે છે એ શાસ્ત્ર નો સ્વાધ્યાય કરનાર માટે જે સ્વચ્છંદ ઉપજી જાય છે એના માટે વાત છે. બીજું કે સત્પુરુષના વચનમાં શંકા તેમજ ભૂલ દેખવાની વૃત્તિ રહેવી કે થવી શું થાય છે? કે સ્વાનુભવી પુરુષ છે, સત્પુરુષ છે, સતનો પરમ સતનો જેને અનુભવ કર્યો છે એની આખરમાં તો ક્ષોભસમ જ્ઞાન છે ને, એટલે ક્યાંક એની ભૂલ થતી હોય, ક્યાંક એની પણ ભૂલ થતી હોય. મરાડમાં મળ્યા તમને એક દિવસ આવ્યા હતા મળવા, વિદ્વાન છે ને અહીંયા આવ્યા હતા ચીમનભાઈ તો બુદ્ધિશાળી માણસ છે, ચીમનભાઈ નું વાંચો ને ઘણું છે પણ ધવળ એની પાસે સમજવા બે હું સમજુ છું તો એવા વગર રહીએ ને. શ્રીમદ રાજચંદ્ર તો મીઠા દ્રષ્ટિ હતા, તમને નહીં બેસે પાછા એમ કે તરત જ એને કીધું તમને નહીં બેસે, કેમ કે મારા વાંચન માં હું આધાર ઘણી વાર આવે ને તો કે તમને નહીં બેસે, મેં કીધું બિલકુલ ના બેસે હું કીધું. મન પડી ગઈ
ઘડિયા હે, મન પડી મન પડી
થેન્ક
યુ. હા તો ત્યાં ત્યાં બરાબર.
દુનિયા